નો જન્મ કલ્યાણ દિવસ છે. જન્મ જયંતિ નહીં, જન્મ કલ્યાણ. જયંતિ તો સાધારણ પ્રાણી ના પણ કહેવામાં આવે છે. આ તો આત્મા ઉન્નતિ ક્રમ માં પૂર્વે આત્મા નું ધ્યાન કરેલું. અહિયાં મહાવીર પણ જન્મ આવી પેલા આત્મા અંતર અનંત વીર્ય ને અનંત આનંદ નું જે સ્વરૂપ એનું છે, એમણે આ ભાવ પહેલા પૂર્વે આત્મા નો સાક્ષાત્કાર એનું સંયત દર્શન કરેલું. સમજાય છે? કારણ ભગવાન આત્મા અનંત અનંત બેહદ અપરિમિત જ્ઞાન ને આનંદ આદિ અનંત શક્તિઓ નું ભંડાર છે. એનું એમણે પૂર્વે ઉન્નને પાપના રાગની વાસના જ્ઞાની મારી ચીજ છે એમ અંતરમાં પોતે પૂર્ણાનંદ ની પ્રતીતિ ને અનુભવ કરેલો. એ ભાવમાં એમને કેવલ જ્ઞાન ન થયું પણ આત્માની ઉન્નતિ માં કરતા એમને આત્માનું જ્ઞાન થયું. અને એમાં એમને એવો એક વિકલ્પ આવ્યો કે કર્મ જીવ કરું શાસન રચી, એટલે કે આવો આત્માનો અણાકુ શાંત સત્તા ધામમાં કરેલો આનંદ એને જગતના પ્રાણી જાણે ને અનુભવે એમ એમને પૂર્વે સંયત દર્શન ના ભાન કાળમાં એવી વૃત્તિ ઉઠી કે જગતના પ્રાણીઓ આવા તત્વની લણણી અને લાણી સમજે અને એને આત્માના આનંદ નો અનુભવ થાય એવો એક વિકલ્પ છે. એના વ્યવહારથી પરમાર્થે મારું પૂર્ણાનંદ નું સ્વરૂપ છે એ હું પૂર્ણ કરું એવો વિકલ્પ છે. વિકલ્પ ના વૃત્તિ એ વૃત્તિમાં તીર્થંકર ગોત્ર ના પરમાણુ બંધાણા એ પ્રકૃતિ છે જે પુનની ઊંચામાં ઊંચી પુનની પ્રકૃતિઓ છે. પરમાણુ ના બે ચાર પ્રકાર એમાં એક આ પ્રકાર એવો છે કે જ્યાં સો કળથી અનાજ થાય ત્યાં સો ભરોસા ખડ ભીડા થાય. ખડ થાય એકલા ત્યાં કોઈ વખતે અનાજ ન હોય પણ જ્યાં અનાજ થાય ત્યાં ખડ ન હોય. એમ બનતું એમ જ્યાં આત્માના પરમાનંદ ની દ્રષ્ટિએ અનુભવ થયો એમાં કઈ રાગ નો ભાગ વિકલ્પ નો રહ્યો આખી ખર જેવું એમાં તીર્થંકર ગોત્ર બંધાણ. એ તીર્થંકર પ્રકૃતિ નો બંધ લઈને આત્માના ધ્યાન કરી સ્વર્ગમાં ગયા. સ્વર્ગ છે એ સંબંધ નથી, આ બધું છે એ પુનના ફળ તરીકે સ્વર્ગ છે, પાપના ફળ તરીકે નરક અને પશુની છે, મધ્યમ પુનના ફળ તરીકે મનુષ્ય અવતાર છે. એવા ચાર ગતિના અવતારમાં એમને આત્માના ભાનમાં પૂરણ આત્મા હું છું અંતર એક અખંડાનંદ એનું અંતર વેદન આવતા વૃત્તિ ઉઠી કે જગત આ સમજે અથવા હું પૂર્ણતા ને પામું. એના એક પરમાણુ ના રજ્જો નો તીર્થંકર ના બંધાણા એ સ્વર્ગમાં ગયા. ત્યાંથી આ કૈસર સુખ તે છે આ ભરત ક્ષેત્ર ની અંદર ત્રિશલા રાણી ને પૂછે એમનો અવતાર કૈસર સુખ તેર છે બે નો થયો. એ કારણે તેમને ત્રણ જ્ઞાન હતા. એક આત્મા છે એનું જ્ઞાન સ્વભાવ છે, એની એક પાંચ દશાઓ છે જેની વાત છે, પાંચ અવસ્થાઓ હાલત છે. એના ચાર હાલત જ્ઞાનની અલ્પજ્ઞ છે અને એ જ્ઞાનની હાલત પૂર્ણ છે. એ જ્ઞાનની હાલત કહો, પર્યાય કહો, દશા કહો, એમાંથી ત્રણ દશા તો એ લઈને સ્વર્ગમાંથી આવ્યા હતા. જ્ઞાન ની ત્રણ દશા મતિ સુત ને અવધિ અભ્યાસ અહિયાં તત્વ ના વિના અભ્યાસ વિના એને હું નહીં ખબર નમે પગ માં સાંભળવું કે જાણે એને ખબર એવી વાત કરે. અનંત કાળ માં એની વાસ્તવિક વસ્તુ એની શક્તિ અને એની દશા એની સંગત દશા થતા પણ કઈ કઈ દશાઓ થાય છે એની એને ખબર. એ ભગવાન ના આત્મા એ હજી પૂરણપણા ને પ્રાપ્ત કર્યું નથી. એ પહેલા એમણે આત્મા નો અનુભવ થયેલો આનંદ ક્ષણ અતિન્દ્રિય શાંત રક્ષણ પણ પૂર્ણતા ની પ્રાપ્તિ નથી. એથી જેની વિકલ્પ આવ્યો એમાં તીર્થંકર બંધાણ એ ત્રણ જ્ઞાન લઈને એ માતા ના કુંઠે આવ્યા. ભાન છે અંદર હો પણ એ જાત ના પ્રાગ ને લઈને સંયુક્ત શરીર મળવાનો છે. હજી હજી પૂરણ થવાની પ્રાપ્તિ ની બાકી છે. એ ક્રિષ્ના ની કુંઠે આવ્યા અને એમાં એનો આ જન્મ ચૈતર શું તીર છે. ક્રિષ્લાવીર મહાવીર જન્મારે ચૈતર તેર સંયંગ વાળી ભજન માં આવે છે. ક્રિષ્લાવીર મહાવીર જન ક્રિષ્લાવીર મહાવીર જન્મારે ચૈતર તેર સંયંગ વાળી અંદર છે ને ચૈતર શું તીર. એ મારા નાની ઉંમર ના દસ દોરા માં હતા ને ત્યારે બધું શીખેલા. ઉમરાળા માં જેની શાળા માં જઈએ ને જેની શાળા માં આ તેલી નીકળી છે. બાર વર્ષ પેલા નીકળી જા તેલી જેની શાળા માં નાની ઉંમર માં તું રસ હતો નથી. એમ વરસાદ છે નાની ઉંમર માં બધું શીખે એમાં આ કરી તેલી કહેતા સમજાય છે. ત્રિશલાવીર મહાવીર જન્મારે ચૈતર તેર સંયંગ વાળી ત્યાં બહુ દેવ દેવી આવે રે ચૈતર તેર સંયંગ વાળી. એ વિનંતી ક્રમમાં કરેલો આત્મા હજી પૂરણ જ્ઞાન ની પ્રાપ્તિ નથી ત્યારેથી અહિયાં માતા ના સુખે આવ્યું. અને જગત ના પ્રાણી ને સચ જોતું હતું અને સચ ના કેટલાક જિજ્ઞાસુ હતા એટલે આવો અવતાર નિમિત્ત નિમિત્ત સંબંધે બન્યા વિના રહેતો કોઈ જાણીને આવે કાનું તારવું છે એમ નહીં. પણ એના અનંતી ક્રમમાં ચર્ચા એક આત્મા એવી દશાને પ્રાપ્ત થાય કે પછી એને કિબલ જયારે થાય ત્યારે એ કાળે જગતના જીવોને પણ પાત્ર થાતી સમજવાની લાયકાત હોય એને કરવામાં આ વાણી નિમિત્ત બને. એવો જગત નો નિયમ છે એ ઉપર થી પરમાત્મા થયેલા હેઠે અવતરે છે એમ નથી. આત્મા ની ઉન્નતિ થતા થતા ઉન્નતિ વાળો એક આત્મા જગત ના હિત ને નિમિત્ત થાય એવો આત્મા જન્મે એવા કુદરત નો અનાદિ નિયમ છે. એ મહાવીર જયારે જન્મ થયો ત્યારે ઇન્દ્ર આવ્યા. બધી વાત અત્યારે તો પુણ્ય ઉછા કોને દેખાડવા. સાધારણ પુણ્ય ગજ નાના અને આમ માપ મોટા એ વખત ના પુણ્ય અને એવા એમના પૂર્વ ના પુણ્ય હતા કે ઇન્દ્ર આવ્યા જેમને જન્મ થયો ત્યાં મેરુ પર્વતે લઈ જવા. મેરુ પર્વત છે આ લાલ ભોજન નો જમ્મુ દ્વીપ છે. લાલ ભોજન એક ભોજન નો 2000 ગાળ નો આ જમ્મુ દ્વીપ લાંબો પડો એના મજમાં એક મેરુ પર્વત લાલ ભોજન નો છે. ત્યાં અગાઉ એમને સ્નાન કરવા બાળકપણ લઈ ગયા પણ તેનાથી બાળક જન્મ્યા ઇન્દ્રો એની પાસે આવે છે માતા પાસે સમજાય છે. અને એમનું શરીર પણ એટલું સુંદર છે કેમ કે આખર નું એટલું પુન બંધાયેલું છે કે ચૈતન તો અરૂપી ત્રણ જ્ઞાન નો ધણી કાય સંકિત લઈને આવેલ છે પણ શરીર નો ડબ્બો પણ જુદી જાત નો હોય છે. કેસર ને રાખવાની કોથળા નો હોય કેસર ને રાખવાની બરણી હોય મુલાઈ કેસર કેસર કઈ કોથળે રહે ત્યાં છે. આ બારદાન હોય ને સોકા ભરવાના એમાં કેસર ન રહે. કેસર ને માટે બરણીઓ ને ડબ્બા પાતા જોઈએ ને એમ જ્યાં કેવળ જ્ઞાન જે ભવમાં થવાનું છે અને તીર્થંકર થઈને આવ્યા એના શરીર ના ડબ્બા જુદી જાતના હોય છે. સમજાય છે કઈ બધી લોજિક થી વાત સિદ્ધ કરી શકે પણ એક એક વાર સિદ્ધ કરવા જાય એટલે હાલો નહીં. ન્યાય થી વાત એમ સિદ્ધ થઈ શકે છે એમ છે પણ કોઈ બી અભ્યાસ એ વખતે ઇન્દ્રો આવે છે માતા પાસે અને કે છે કે પુત્ર તમારો ધણી અમારો કરણ કારણ જાગરે માતા જતન કરીને રાખજો એને. અમારો એ આધાર છે, અમારો એ આધાર માતા પુત્ર તમારો ધણી અમારો અમનો કલ્યાણ નો મિત્રવાના છે. કરણ કારણ જહાજ રે માતા જતન કરીને રાખજો એને. તમ પુત્ર અમ આધાર રે માતા જતન કરીને રાખજો. ભક્તો ની ભક્તિ ના ભાવ એવા આવે નાખી તો જતન થવાનું છે. આ ભાવ એને આવે છે ને માતા આ દેહ માં આ આત્મા આગળ વધીને સર્વજ્ઞ પદ પ્રાપ્ત કરવાના છે. અને સર્વજ્ઞ પદ પ્રાપ્ત કરીને એ જગત ના ઉદ્ધાર માં નિમિત્ત થવાના છે. જેની પાત્રતા ઉતારવાની હોય એને એવા આત્માઓને હે માતા આ જન્મ છે આજો શું નમો રત્ન સુખ ધારણી. ઇન્દ્ર કહે છે માતા એને તો અમે નમસ્કાર કરીએ, પણ હે જનૈતા એ નવ મહિના છે પીઠમાં આને રાખ્યો રત્ન સુખ ધારણી. આવા રત્ન ને સુખમાં રાખ્યું માતા તમે પણ અમારો પેલો નમસ્કાર કરો. સમજાય છે હે જનૈતા તું માતા વીર તીર્થંકર ની નીતિ નહીં અમારા જગત ની માતા છો. ઇન્દ્રો ને ઇન્દ્રાણીઓ જેના આયુષ મોટા જેના સુંદર આત્મા ના પહન વાળા જીવ છે ઇન્દ્ર ને ઇન્દ્રાણી સ્વર્ગમાં છે સુધર્મ દેવલો છે માથે આ મેરુ પર્વત ની ઉપર અડુ અડુ સ્વર્ગ છે. અખંડ ભોજન નું લાંબુ પહોળું એનો સાહેબો એનો નાયક છે લાડો શત્રંજ એની રાણી શશી છે. બે યુદ્ધ ભવકારી છે એક ભરે નું જનારી દઈ છે. એ ભગવાન ના દર્શન કરવા ને એનો મહોત્સવ કરવા આ ચૈત્ર સુધી આવે છે ત્યારે આમ કે છો આ આત્મા અત્યારે ત્રણ જ્ઞાન અને સંકિતો છે આગળ વધી સંત પદ લી છે અને પછી કેવો જ્ઞાન પામશે ત્યારે અમારા અનંત આત્મા ઘણા આત્માઓને ઉદ્ધાર માં મળી એ આ ચૈત્ર સુધી છે. સમજાય છે ભાઈ એ પછી જન્મ થયો છે પછી તો અમુક વર્ષે એમણે દીક્ષિત થયા છે. દીક્ષિત એટલે સ્વરૂપમાં રમણતા સ્વરૂપાચરણમાં સ્વરૂપમાં રમવું ચારિત્ર સ્વરૂપ નું ભાન હતું કે હું આનંદ છું શુદ્ધ છું પણ હજી રાગ નો ભાગ બાકી હતો. એ આગળ વધીને સ્વરૂપમાં લીનતાના આચરણમાં વધ્યા ત્યારે તેને ચારિત્ર અંદર પ્રજ્યું ત્યારે એને બાહ્યમાં પંચ મહાવ્રત ના વિકલ્પો હોય છે શરીરમાં નગ્ન દશા એમની હોય છે. સમજાય છે કાંઈ એવી દશા ને મુનિ પદ ને સાધુ પદ કહે છે. એ આગળ વધતા સ્વરૂપ ની સ્થિરતા અંતર જાણતા એ ચૈતન ના વીણા ના તાર અંદર વાગ્યા હતા કારણ હતા છતાં ધબકારો કેળો જ્ઞાન નો જ્યાં પ્રીત્યો એ ચેતન ના અખંડ ભાગ માં ત્રણ કાળ ત્રણ લોક ને જાણે તેનું કેવલ જ્ઞાન મહાવીર ના આત્મા ને એ દેહ માં દેહ થી દિન ભાન માં પ્રજ્ઞ. સમજાય છે કાંઈ એ સર્વજ્ઞ પરમાત્મા ને એને ઈચ્છા હોતી નથી પછી પૂર્ણ જ્ઞાન થયા પછી વાણી નીકળે ધમ બધા એમ ઢોલ નગારા એને ઈચ્છા નથી કે અવાજ કાઢું પણ હાથ આમ મારે કે અવાજ નીકળે જ છે અંદર થી. સમજાય છે શું કહેવાય ભોવા નગારા કહેવાય છે ને તબલા 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 લાખો શાસ્ત્ર માં આ બધો લાખો શાસ્ત્ર અમારા ઘર ની વાત નથી સાવ રત્નકુંડાચાર માં લાખા કોઈ નગારું એને ઈચ્છા નથી પણ કોઈ હાથ આમ મારે અવાજ ખ્યાલી ના એમ સર્વજ્ઞાની પૂર્ણ જ્ઞાન દશા થાય એને ઈચ્છા નથી પણ પૂર્વ ના પ્રારંભ ને સાંભળનાર ના પુન નો યોગ છે અવાજ આવ્યા વિના અરે નગારા માંથી જેમાં શબ્દ ઉઠે છે એમ સર્વજ્ઞ ઈચ્છા વિના પૂર્ણાનંદ થાય ઓમ નો ધ્વનિ ઉઠે અંદર થી ઓમકાર ધ્વનિ શૂન્ય અર્થ ગંધર્વ વિચાર આખા શરીર માંથી ઓમ એકાદ ધ્વનિ ઉઠે એમાંથી પછી એક પ્રકારની ભાષા આવી અને લોકો એની ભાષામાં સમજે ઓમકાર ધ્વનિ ધ્વનિ અર્થ ગણધર વિચારે. જયારે ગણ નામ સંતો ના ટોળા ના મોટા નાયક સંત હોય એ વાણી માંથી શાસ્ત્ર ની રચના કરે, બાર અંગની એના અર્થ માંથી કાઢીને આત્મા ના ભાન સહિત ને એ વાણી ને આગમ કહેવામાં આવે. એ સર્વજ્ઞ પરમાત્મા જયારે વીર થયા ત્યારે એમની વાણી ના ઉપદેશ આવ્યો. અહિંસા પરમો ધર્મ, લોકો કહે છે ને કે અહિંસા, એ વીરે અહિંસા કહી. કેવી અહિંસા પણ કરી એમને, ઘણા જીવોને ન મારવા, એને દુઃખ ન દેવું, એને સુખ દેવાનો વિકલ્પ છે કે શુભ રાગ નું વ્યવહાર દયા છે. સમજાય છે? કઈ શુભ રાગ ની વ્યવહાર દયા છે, અહિંસા વ્યવહાર નિશ્ચય અહિંસા. એ કહી કે ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા આનંદ કંદ છે, આ એમાં રાગ ની શુભ ને અશુભ ની ઈચ્છા ઉત્પન્ન ન થવી, અને નિર્દેશ આનંદ ને શાંતિ ના અંશો નિર્મળ રાગ વિના ની દશા પ્રગટ થવી, એને ભગવાને પરમાર્થે અહિંસા ધર્મ કયો ને કોનું કયો છે. સમજાય છે? કઈ અહિંસા ની વ્યાખ્યા જુદી, બાપા એવી અહિંસા, પરને ન મારવા જેવો ભાવ, દણી દુઃખ દેવું, પરને સુખ નો ભાવ, બચાવવાનો ભાવ, બચાવી શકે ને શકે નો પ્રશ્ન નથી, પણ એનો ભાવ થાય તે શુભ છે. શુભ પુન બંધન નું પ્રમાણ આપે એટલી એની મર્યાદા. પણ પરમાર્થે અહિંસા વીરે એ કીધી, વીર 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 ને પ્રેરે અંદર માં સ્વરૂપ ને તેને વીર કહીએ. જ્ઞાનાનંદ માં આત્મા માં એક વીર નામ નો ગુણ છે, જે જ્ઞાન છે, દર્શન છે, આનંદ છે, અસ્તુ છે, ભક્તિ છે, વીર નામ ની એક શક્તિ છે. વીર એટલા શરીર ની રેત વીર એવી નહીં, અંદર વીર નામ નું આત્મા માં એક બહુ શક્તિ છે. એ વીર નો સ્વભાવ એવો છે કે સ્વરૂપ ની રચના ને રચે તેને વીર કહીએ. એમ ભગવાન સંતુલાચાર સુરતાળી શક્તિ માં એ શક્તિ નું વર્ણન કરે છે કે જે વીર્ય થી રાગ ને પુનપાપ ના વિકલ્પ વિના આત્મા ની નિર્વિકલ્પ અરાજી દશા ની રચના આત્મા કરે, આ એને વીર્ય ને એને વીર કહેવામાં આવે. અરે સમજવું ભૂલી ગઈ, ભગવાન મહાવીર ની અહિંસા એટલે જ્ઞાતા દ્રષ્ટા ચિદાનંદ ની મૂર્તિ. એક પુણ્ય પાપ ની લાગણી નું પણ ઊંચું ત્યાં નથી, અને આત્મા ના અવલંબે અરાજી શાંત દશા ની ઉત્પત્તિ, કણ નિર્વિકલ્પ ની ઉત્પત્તિ થાય તેને ભગવાન અહિંસા અને તેને ધર્મ કહે. એ ધર્મ તે મુક્તિ નું કારણ છે, અને એ વળી કરીને આત્મા ને મુક્તિ ની પ્રાપ્તિ. એવી અહિંસા પૂરણ જ્યાં પ્રગટ ન થયો હોય એને આ બાર ને જીવ ને ન મારો, દુઃખ ન દઉં એવો ભાવ દયા નો શુભ ભાવ હોય છે. પણ એ જયારે વાસ્તવિક અંતર ની સ્થિરતા માં જાય છે ત્યારે તો એ રાગ પણ છૂટી જઈને પૂર્ણ અરાગ ની દશા, વિકરાગ દશા, પૂર્ણ અવિકારી દશા પ્રાપ્ત થાય, એને પૂરણ અહિંસા ને પૂરણ કેવલ જ્ઞાન ને પ્રાપ્ત કરવામાં. સમજાણું કઈ? એ વીર ની વાણી ને સમજવી કઠણ છે. દુરણ સરોગ મગો વિરાણ અનિયત ગામીણ, એ વીરો નો માળક અંતર ના પુરુષાર્થે રાગ થી રહી થઈને એ ચૈતન્ય ને ડુંગરે ચડતો આત્મા. દુરણો કરો મગો વિરાણ, વીરો ના માર્ગ બહુ દુર્લભ છે, અનિયત ગામીણ અપરગામી છે. જે રસ્તે અંતર માં ખેડ્યા તે મુક્તિ લીધે છૂટજો. એ વીર પરમાત્મા ત્રિલોકનાથ વિકરાગે જીવાની સર્વજ્ઞ થયા પછી કરી આ એમની રચના સંતો કરી, આ એને શાસ્ત્ર કહેવામાં આવે. આનંદ ની પણ જયારે મહાવીર ની સ્તુતિ કરતા હતા ત્યારે એમની સ્તુતિ કરતા કહ્યું, આ 24 માં છે સંગલ, વીરાજ ને સાર કરણે લાગુ के मागूं रे नीरज ने सारा चरण लागू रपण के मारू रे मोह महानो नाथ कहने गीत नगारू आयू रे मोह महाज्ञान नाथ कही गीत नगारू आयू रे वीरज ने सर चरण लालू वीरपण के आचम खाने कहते ये आत्मा अंतर ज्ञान ना आनंद ना वीर की फलो छल भरेलो पदार्थ है एम ये कहूं कि वीरपण के आचम आत्मा असन प्रदेशित है भगवान आत्मा असन प्रदेशित है एक परमाणु पॉइंट में जितनी जिज्ञो ने रोके ने प्रदेश किए ये वो आखो आत्मा असन प्रदेश नो दान है प्रदेश प्रदेश से अनंता गुणों पथरेला है एवं भगवान आत्मा अनुशक्ति नो विस्तार करेलो एवं आत्मा ने अंदर वीर पणु के आत्म स्थान है ये अंतर में आत्मा ना स्थान में वीर पणु बैठे है हम जैसे कहा शायर ने तो आकड़ू लागे बाहर की बात आवे नही अंतर भी आवे अंतर भी नहीं समझाई नहीं बाहर की आखा ने बाहर ना खोटा अनंत बार एने कर पर ओली चीज ने प्राप्त बिना एना जन्म मरण ना अंत आवे आई कैसे वीरपण के आचम खाने पर जाने तुम की वाणे ये नाथ आपनी वाणी आई ये वाणी द्वारा आप कहू जाने तमारो आत्मा शुद्ध आनंद नो धाम अनाचरो आनंद की शक्ति नो रसंत है एम ने भगवान तुम्हारी वाणी द्वारा हमने जानवा आयु कि आत्मा आयो है समझाइण के आचम खाने जाने तुम जीवाने रे ज्ञान विनाने शक्ति प्रमाणे निज ध्रुव पद पहचान रे ये जितनों संज्ञान ने विज्ञान अंदर प्रकट करे ये प्रमाण ध्रुव चिदानंद ना पद ने ते निहाले बात है अगर मनी तो मनी बात लागे भगवान सारी बात कोई अलग पीछे खाई के तारा रस्ता ये भगवान कीधा इतने जाने तू प्रभु तारा मां प्रभु का आनंद मिलता है एक आत्मा प्रभुत्व नाम नो गुण है